તારીખ 1/3/1997 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 177
અજ્ઞાનથી બીજા પેરેગ્રાફથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. પોતાના શાશ્વત આત્મ સ્વરૂપની ભ્રાંતિ હોવાથી પોતાને દેહાત્મ બુદ્ધિને કારણે દેહ છે ત્યાં સુધી પોતાનું અસ્તિત્વ પોતાની હૈયાતી મનાય છે. દેહના વિયોગે પોતાનો નાશ, દેહના નાશથી પોતાનો નાશ, એમ ભ્રાંતિગતપણે અજ્ઞાનથી અનુભવ થાય છે. ભ્રાંતિગત અનુભવ કહો કે ખોટો અનુભવ કહો, બંને એક વાત છે. જેને ખબર નથી એની પણ એ દશા છે, અને જેને ખબર છે અને પ્રમાદ છે એની પણ એ દશા છે. બંનેને ભય સરખો થવાનો, મૃત્યુનો ભય તો બંનેને સરખો જ થવાનો. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી, એ ભ્રાંતિનો નાશ કરીને, નિવૃત્તિ એટલે નાશ કરો, તે ભ્રાંતિને નિવૃત્ત કરીને શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપ તેમાં જાગ્રત, પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. જ્ઞાની કેવી રીતે નિર્ભય છે એની વાત કરે છે. એવી ભ્રાંતિ એમને નાશ પામી ગઈ છે. પહેલા એમને પણ હતી, અનાદિથી કોઈ આત્મા જ્ઞાની નથી, કોઈ આત્મા મુનિ નથી, કોઈ આત્મા ભગવાન નથી. બધા જ નવા થાય છે, સંસારી જીવ બધા જ ભ્રાંતિ મટાડીને જ્ઞાની થાય છે. જ્ઞાની પછી, જ્ઞાની થયા પછી સાધનામાં આગળ વધીને મુનિ થાય છે. એ જ મુનિ સાધનામાં આગળ વધીને ઐશ્વર્ય, પરમ ઐશ્વર્ય પદને, ભગવાન પદને પ્રાપ્ત કરે છે. એટલે એવી ભ્રાંતિ નિવૃત્ત કરીને જ્ઞાની સદાય નિર્ભય છે. જ્યારથી ભ્રાંતિ ગઈ ત્યારથી જ્ઞાની સદાય નિર્ભય છે. કેમ નિર્ભય છે? કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં પરમ જાગ્રત થઈને, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં, નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં, સ્વરૂપમાં પણ એટલું લીધું છે, જેટલો અનુભવ છે એટલું સ્વરૂપ છે. સ્વરૂપ કેવું છે અને સ્વરૂપ કેવડું છે એ જેટલો પોતાનો અનુભવ છે એટલો છે. આ એક સ્વરૂપના વિષયમાં વિશિષ્ટ વાત લખી છે કૃપાળુગુરુએ. શુદ્ધ ચૈતન્ય આત્મ સ્વરૂપમાં જાગ્રત થઈને એમ નહીં લખતા, શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં જાગ્રત થઈને એમ લીધું છે. કેમ કે એ જાગૃતિ અનુભવ વિના હોતી નથી. અનુભવની જાગૃતિને જ જાગૃતિ કહી છે. કેમ કે મોક્ષ માર્ગની વાત છે. મુમુક્ષુને જાગૃતિ છે એ સ્મરણ, સ્મરણપૂર્વકની જાગૃતિ છે, અને કોઈ આગળ વધેલા મુમુક્ષુને સ્મરણ ઉપરાંત કંઈક સાવધાની આવે છે કે હું આત્મા છું. જ્ઞાનીને અનુભવ પૂર્વક સાવધાની છે, જ્ઞાની પણ સ્વરૂપમાં સાવધાન છે પણ સ્વાનુભવ પૂર્વક સાવધાન છે. અને સ્વાનુભવનો વિષય જે આત્મ સ્વરૂપ છે, જેવડું આત્મ સ્વરૂપ છે, જેટલું આત્મ સ્વરૂપ છે એટલું જ આત્મ સ્વરૂપ કેવળ જ્ઞાનનો વિષય છે એમ પણ કહી શકાય કે તીર્થંકર ભગવાન સર્વજ્ઞ દેવ કેવળ જ્ઞાનમાં જેવો આત્મા જોવે છે, અનુભવે છે, એવો જ આત્મા જ્ઞાની પુરુષ છદ્મસ્થ અવસ્થામાં ચતુર્થ ગુણ સ્થાને અનુભવે છે. વિષયમાં ફેર નથી, વિષય એવડો અને એટલો જ છે. વિષયનું પ્રમાણ કાંઈ બદલાતું નથી, જે કાંઈ બદલાય છે એ દશાનું પ્રમાણ બદલાય છે. અનુભવ કરનારી જે દશા છે તે ગુણ સ્થાન અનુસાર છે, પણ એ દશાનો વિષય એક સરખો છે પહેલેથી છેલ્લે સુધી, એમાં કોઈ ફરક નથી. અનુભવનું પ્રમાણ ઓછું વધતું છે, ઓછું વધતું એટલે જાતિ અપેક્ષા એ ઓછું વધતું નથી, ક્વોલિટી એક સરખી છે, ડિગ્રી એની ઓછી વધતી છે. એટલે શું બહુ સ્પષ્ટ કરીએ તો કે જ્ઞાન છે અહીંયા આત્મ સ્વરૂપનું જે જ્ઞાન છે એ સ્વરૂપ ગ્રાહક જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? સ્વરૂપને ગ્રહણ કરનારું. તો એ સ્વરૂપને ગ્રહણ કરે છે, એ શરૂઆતથી સ્વરૂપ સ્વરૂપને ગ્રહણ કરે છે, પણ ગ્રહણ કરવા કરવામાં ફરક છે, પકડમાં ફરક છે, પકડમાં ફરક છે. એટલે એની ડેપ્થ છે ને, જ્ઞાનની જે ઊંડાઈ છે એની ડેપ્થ છે એમાં ફરક છે. અને એને કારણે સ્વસંવેદનમાં પણ ફરક છે. સ્વસંવેદનની જે ડિગ્રી છે એ ચોથા ગુણસ્થાન કરતાં પાંચમા ગુણસ્થાનમાં વધારે છે, પાંચમા ગુણસ્થાન કરતાં સાતમા ગુણસ્થાનમાં વધારે છે, અને દરેક ઉપરના ગુણસ્થાનમાં સ્વસંવેદનની ડિગ્રી વધારે છે. કેવળ જ્ઞાનમાં અનંત સ્વસંવેદન છે. કેવળ જ્ઞાની પરમાત્માને અરિહંત દેવને અનંત સ્વસંવેદન છે. અને તેથી આપણા જૈન શાસનમાં અરિહંત દેવની મૂર્તિની સ્થાપનાનો વ્યવહાર છે, આ વ્યવહાર આના દેથી છે. શા માટે એ વ્યવહારની ગૂંથણી છે અથવા એ વ્યવહારનો ગોઠવો છે, એની વ્યવસ્થા કરી છે કે અનંત સ્વસંવેદન છે એને ત્યાં મૂર્તિમંત કર્યું છે. સ્વસંવેદન એ અરૂપી આત્માની અરૂપી અવસ્થા છે. આત્મા સ્વરૂપે અરૂપી છે, અરૂપી આત્માની જે અરૂપી અવસ્થા છે એને આપણે મંદિર જેવા મૂર્તિમંત કરીએ છીએ. અને દર્શન કરતી વખતે આપણે એ અનંત સ્વસંવેદનને જો વિઝ્યુઅલાઇઝ કરી શકીએ, વિચારમાં લેવાની વાત નથી, વિચારથી થોડુંક આગળની વાત છે, એને જોઈ શકીએ, દેખી શકીએ, તો પોતાના સ્વસંવેદનનો આવિર્ભાવ થવા લાગે. એવું જીન દર્શનના વ્યવહારની અંદર પરમાર્થ નિહિત છે, પરમાર્થ છુપાયેલો છે એમાં. એટલા માટે જૈન દર્શનનો વ્યવહાર અનાદિથી આપણા શાસનની અંદર, સમાજની અંદર જ્ઞાની પુરુષોએ નિશ્ચિત કરેલો છે. જ્ઞાનીઓથી એ પરંપરા ચાલી છે. કેમ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે કોઈ પણ પ્રકારના વેદનને જોનારને એવું વેદન થવા લાગે. દુઃખી જુઓ, કોઈનું દુઃખી દુઃખ જુઓ તો તમને દુઃખ થશે. પછી ભલે રસ્તા ઉપરનો ભિખારી હોય કે રસ્તા ઉપરનો પીડાતો કોઈ તિર્યંચ પ્રાણી હોય, પણ એનું દુઃખ જોઈને તમને દુઃખ થવાનું. પછી એને સારા શબ્દોમાં આપણે દયા અને કરુણા કહીએ છીએ, પણ વાસ્તવમાં ત્યાં દુઃખ થાય છે. એવી જ રીતે કોઈને હસતા ખુશખુશાલ વાતાવરણ હોય તો એની અંદર માણસને ખુશી ઉપજી આવે છે. કોઈ મરી ગયું હોય ને બધા ગમગીન થઈને રોતા હોય તો એટલો બધો ભલે પાડોશી હોય તો પણ એને બે આંસુ આવી જાય. એ વેદનને જોનારને જેવું વેદન એ જોવે એવું વેદન પોતાને ઉત્પન્ન થઈ આવે છે. એવી એક વસ્તુ સ્થિતિ પરિસ્થિતિ છે, વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. તેથી ભગવાનના અનંત સ્વસંવેદનનું દર્શન કરતા પોતાના સ્વસંવેદનનો આવિર્ભાવ થાય. પણ સ્વસંવેદન વિઝ્યુલાઇઝ થવું જોઈએ, આટલી શરત છે. ન દેખાય તો ઓગ સંગા એ માથું આમ કરી નીકળી જાય, મંદિર જાય માથું નમાવીને રવાના. એવી રીતે ઓગ સંગા એ દર્શન ન કરવા જોઈએ, એમની અંતર્મુખતાને, એમની સ્વસંવેદનપણાને, એમના વિતરાગતાને વિઝ્યુલાઇઝ કરવી જોઈએ, બરાબર નિરખવી જોઈએ. વિચાર કરવો એક વાત છે ને નિરખવું બીજી વાત છે. વિચાર પરોક્ષ પદાર્થનો થાય છે, નિરખવું પ્રત્યક્ષ પદાર્થનો થાય છે. બે વચ્ચે આ ફરક છે. આનંદ ગંજીએ ગાયું ને, નિરખત તૃપ્તિ ન હોય વિમલજી દીઠા લોહી રાજ, શાંત સુધારસ જીલથી અમૃતમય શાંતિ. અમૃતમય શાંતિ, અનંત શાંતિ પ્રત્યક્ષ છે ભગવાનના મુખાકૃતિમાં, ભગવાનની મુખમુદ્રામાં. અને એને નિરખતા, એને જોતા આનંદ ગંજી કહે છે મને તૃપ્તિ નથી થતી. સમસરણમાં તો એવી જ પરિસ્થિતિ છે. સમસરણમાં સાક્ષાત તીર્થંકર બિરાજમાન હોય છે અને પ્રત્યક્ષ ઇન્દ્રિય જ્ઞાનમાં પણ એમનું રૂપ પ્રત્યક્ષ થતું હોવાથી પારદર્શક છે. એમનું જે શરીર છે એ પારદર્શક થઈ જાય છે. રંગ ગમે તે હોય, લાલ હોય છે, સોના જેવો સુવર્ણ રંગ હોય છે, શ્યામ પણ હોય છે, નીલરંગી પણ હોય છે, પીળું કે સુવર્ણ જેવું પણ હોય છે, પણ પારદર્શક હોય છે. શરીર પારદર્શક થઈ જાય છે એટલે આપણા જે ઔદારિક જાતિના પરમાણુ છે જેમાં લોહી માંસ વગેરે છે એ મનુષ્ય શરીર કેવળ જ્ઞાન થતા પરમ ઔદારિક પરમાણુ થઈ જાય છે. એની જાતિ બદલાય છે, શરીર એકદમ પારદર્શક સ્ફટિક જેવું થઈ જાય છે. આત્મા પણ નિર્મલ થયો અને એ આત્માને સાથે રહેનારા પરમાણુઓ પણ નિર્મળ થયા.
એટલે મહાવીર સ્વામી જેટલા 30 વર્ષ કેવળ જ્ઞાન સાથે
વિચર્યા પારદર્શક. અને ઋષભદેવ ભગવાન એક લાખ પૂર્વ શું 86 લાખ પૂર્વ છદ્મસ્થ અવસ્થામાં તો 84 લાખ પૂર્વનું આવ્યું છે, અને 1 લાખ પૂર્વ કેવળ જ્ઞાન અવસ્થામાં આવ્યું છે. એવું શરીર પૂર્વ એટલે અબજો વર્ષ છે એની અંદર, કેટલા કરોડો વર્ષ નથી, અબજો વર્ષ છે. બહુ મોટા આયુષ છે એ જમાનામાં, બહુ મોટા આયુષ. પછી આયુષ ઘટતા ગયા, ઊંચાઈ પણ ઘટતી ગઈ. એમની ઊંચાઈ 500 ધનુષની હતી, ભગવાન મહાવીર સ્વામીની 7 હાથ હતી. 73 વર્ષનું આયુષ હતું એમનું, 84 લાખ પૂર્વનું આયુષ હતું. હા, એટલે એ જૈન ગણિતમાં છે, લૌકિક ગણિતમાં એ પૂર્વ નથી. જૈન ગણિતમાં છે, જૈન ગણિત છે એ લૌકિક ગણિત કરતાં એડવાન્સ છે. અને એટલું જ નહીં, બિયોન્ડ મેથેમેટિક પણ એની અંદર ફિગર્સ છે. અસંખ્યાતના પ્રકારો કેટલાક છે, સંખ્યાત તો આ પૂર્વ સાગરોપમ સુધી બધા સંખ્યાત ચાલે છે. પછી અસંખ્યાતના પ્રકાર છે, પછી અનંતતાના પ્રકાર છે, એ બધા ઇન્ફાઇનાઇટ છે. એ વિષય લૌકિક ગણિતમાં ક્યાંય નથી, બિયોન્ડ મેથેમેટિક આંકડાઓ છે. તીર્થંકરો થાય પણ પૂર્વજ્ઞાની થાય. આપણા ભરત ક્ષેત્રમાં તીર્થંકરો 24 થી વધારે નથી થતા. એક સર્પિણી કાળમાં, પછી અવસર્પિણી હોય કે ઉત્સર્પિણી હોય, 6 આરા છે એક સર્પિણી કાળમાં. એમાં 4 આરામાં, પહેલા બીજા ત્રીજામાં ન થાય, 5માં 6માં ન થાય, ફક્ત 4થો આરો છે, એ બહુ મોટો છે. એટલે એને સર્પની ઉપમા આપી છે. સર્પ વચ્ચેથી જાડો હોય, આગળ પાછળ પાતળો હોય, એટલે એના વર્ષો ઓછા છે, પહેલા બીજા ત્રીજાના વર્ષો ઓછા છે. 5માં 6માં 21,000 વર્ષ છે, અને 4થા આરાના 1 કરોડા કરોડી સાગર જેટલા વર્ષ છે. એની અંદર 24 તીર્થંકરો ક્રમથી થાય. એક તીર્થંકરનું નિર્માણ થયા પછી કેટલો કાળ ગયા પછી બીજા તીર્થંકર થાય, પછી એમનું નિર્માણ થયા પછી કેટલો કાળ થયા પછી ત્રીજા તીર્થંકર થાય. પણ એક તીર્થંકરની દિવ્ય જનીના નિમિત્તે લાખો કેવળી થાય, કેવળ જ્ઞાનીઓ લાખો થઈ જાય, એની કોઈ બાધા નથી. ત્યારે મહાવીર ક્ષેત્રમાં એક સાથે ઓછામાં ઓછા 20 તીર્થંકરો હોય છે, ઓછામાં ઓછા અને વધુમાં વધુ એક સાથે 160 તીર્થંકર હોય છે. ત્યાં એક સાથે હોય છે ખરા. એવી રીતે એ ક્ષેત્રમાં પણ અનંતા તીર્થંકરો થાય છે, આ ક્ષેત્રમાં પણ અનંતા તીર્થંકરો અનંત 24ના થઈ ગયા. એમનું શરીર પારદર્શક હોય છે, નિર્મળ આત્મા થયો છે, અને એ પરમાણુઓ પણ શાંત રસ ધારણ કરે છે. આત્માએ પરમ શાંતિ ધારણ કરી ને તો સર્વે શાંત રસના પરમાણુઓ એ શરીરમાં આવીને એ વખતે જગતના બધા જ શાંત રસના પરમાણુઓ જાણે ત્યાં ભેગા થઈ ગયા છે. એટલી શાંતિ એમની મુખમુદ્રા, મુખમુદ્રા શું, અંગે અંગમાં શાંતિ દેખાય છે. એટલી શાંતિ, એટલી નિર્દોષતા, કેમ કે આત્મા પરિપૂર્ણ પવિત્ર નિર્દોષ થઈ ગયો. એ બધા ગુણો એમના શરીરમાં પણ પરમાણુ દ્વારા પણ વ્યક્ત થાય છે. જેમ કોઈ માણસ ગુસ્સે થાય તો એની આંખ ફરી જાય, એના હોઠ ફરી જાય, એનું નાક લાલ લાલ થઈ જાય. શું પરમાણુમાં ફરક પડે છે કે નહીં? ભાવ પ્રમાણે હશે. ખુશી થાય તો એના પ્રમાણમાં એનું મુખમુદ્રા હોય, એકદમ શોકાતુર હોય તો એના પ્રમાણમાં એની મુખમુદ્રા હોય. શું વડે એ પ્રમાણે તીર્થંકર દેવના ઉતરાગ સ્વરૂપના શરીરમાં મુખમુદ્રામાં ઘણા ફેરફારો થાય છે, આખા શરીરમાં પણ એ જાતના ફેરફારો છે. પણ મુખમુદ્રા છે એ આત્માના ભાવોની અભિવ્યક્તિ કરવા માટે વધારેમાં વધારે ત્યાં ભાવોનું પ્રદર્શન થાય છે, બીજા અંગમાં ઓછા થાય છે તે અંગમાં સૌથી વધારે થાય છે. આપણે તો વિષય એ ચાલતો હતો કે સ્વસંવેદનનો વિષય પૂર્ણ શુદ્ધ આત્મા છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે પૂરેપૂરું છે એ સ્વસંવેદનનો વિષય છે, અને એ સ્વસંવેદનની ડિગ્રી ગુણસ્થાન અનુસાર છે. કેવળ જ્ઞાન થતાં, પૂર્ણ શુદ્ધિ થતાં અનંત સ્વસંવેદન વ્યક્ત થાય છે. એ સ્વસંવેદન સ્વરૂપ ગ્રાહક જ્ઞાન છે, તેથી તેઓ પોતાના પરમ જાગૃતિથી પોતાના સ્વરૂપને જ્ઞાની અનુભવે છે, અને અનુભવનો વિષય શાશ્વત હોવાથી, પોતે શાશ્વત છે એવો અનુભવ થવાથી જ્ઞાની સદાય નિર્ભય છે કે મને તો કંઈ થવાનું નથી, આખી દુનિયાની ઉથલ પાથલ થઈ જાય તો પણ મને કાંઈ થવાનું નથી. સ્વરૂપ જ્ઞાનનો પહેલો ફાયદો ભય પ્રકૃતિનો નાશ છે. જ્ઞાનીની ડિક્શનરીમાં શબ્દકોશમાં ભય શબ્દ ઉપર ચોકડી લાગી જાય છે, એને ડિક્શનરીમાં ભય નથી, ભયને એ કાંઈ સમજતા નથી. ભય વળી શું? ભય એટલે શું? જીવની કલ્પના છે. ભય ભય જેવું કાંઈ છે જ નહીં જગતમાં. શેનો ભય? એ કાંઈ નુકસાન નથી, કોઈ જાતનું કાંઈ થતું નથી, આત્માને કાંઈ તે સ્પર્શી શકતું નથી, અરે કોઈ બીજા જોઈ બી શકતા નથી. જે લોકો કોઈને કોઈના પ્રત્યે નુકસાન કરવા ચાહે છે એને આત્માને ક્યાં જોઈ શકે છે? જેને જોવે છે એ આત્મા નથી, આત્માને કોઈ જોઈ શકતો નથી, સ્પર્શી શકતો નથી. પછી ભાઈ કઈ વાતનો છે? શ્રી વાતનો ભાઈ છે કે કેવળ કલ્પના સિવાય એમાં બીજું કાંઈ નથી? જ્ઞાની તો ऐसे मुनिराज की शरण में, ऐसे भगवान की शरण में जो चला जाता है उसका भय चला जाता है. वो तो संसार में भी समर्थ पुरुष के आश्रय में रहने वाले को कई प्रकार के भय नहीं होते, नहीं होते. ज्ञानी सदाय निर्भय छे, एज स्वरूपना लक्ष्य थी सर्व जीव प्रत्ये साम्य भाव उत्पन्न थाय छे. જ્યાં સ્વરૂપ લક્ષ્ય થયું એટલે સ્વરૂપની ઓળખાણ થઈ, ત્યાં બધા જીવો પ્રત્યે સામ્ય ભાવ આવે છે. મારા જેવા બધા જીવો છે, એક જ જાતિના છે, કોઈનામાં કાંઈ ફરક નથી. કોઈ ઊંચા નથી, કોઈ નીચા નથી, કોઈ મોટા નથી, કોઈ નાના નથી. ઊંચ નીચના ભેદ, નાના મોટાના ભેદ, માન અપમાનના ભેદ બધા ખલાસ, બધા એક સરખા જાતિ, સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. આ ખરો સામ્યવાદ અહીંયા જૈન દર્શનમાં છે. રશિયામાં જે સામ્યવાદ ઉત્પન્ન થયો એ અધૂરો રહી ગયો. કેમ? કે એમાં ક્રેમલિનની ખુરશી ઉપર બેસવા વાળા અને એની ફેક્ટરીમાં સાધારણ મજૂર કામ કરવા વાળા બેની એક સરખી હાલત હતી નથી. બેની તમારે સાયકલ હાથ નથી મળતા, આ ગાડીમાં, એર કન્ડિશન ગાડીમાં, લેટેસ્ટ ગાડીમાં ફરે છે, ત્યાં ક્યાં સામ્ય આવે છે? અને સામે કેવી રીતે બધી રીતે આવી શકે? કેમ કે બધા એના પુણ્ય પાપ એક સરખા નથી. જીવો ભોગવે છે તો પુણ્ય પાપ ને, કોઈના ચહેરા એક સરખા ન હોય, કોઈની તંદુરસ્તી એક સરખી ન હોય, કોઈનો પરિવાર એક સરખો ન હોય. સામ્યતા લાવે કેવી રીતે? હાથની બાજી ક્યાં છે? તો ચહેરાને ફેરવી નાખશે, કોઈ તંદુરસ્તીને ફેરફાર કરી શકશે, કોઈ પરિવારમાં એક સરખું કરી દેશે, આને બે છોકરા, આને બે જ જોઈએ, આને બે જ જોઈએ, આને ત્રીજો ન થાય, આને વાંજ્યો ન રહી, એવું કાંઈ ચાલે? એવું સામ્ય ત્યાં કોઈ રીતે સામ્ય થઈ શકે એવું નથી. કલ્પના માત્ર સામ્ય છે. સિદ્ધ શિલામાં સામ્ય છે, પણ એ સ્વરૂપ દ્રષ્ટિમાં સામ્યવાદ છે. ક્યાં છે? સ્વરૂપ દ્રષ્ટિમાં સામ્યવાદ છે. હું મારા જેવા જ બધા આત્માઓ છે, હું કોના પ્રત્યે રોસતો છું, કોના પ્રત્યે મારે ઊંચા નીચાની કલ્પના કરવી, કોના પ્રત્યે સારા નરસાની કલ્પના, બધા મારી જાતિના છે. વચનને લખો, બધાને સરખા જોવો, અને છે સરખા માટે સરખા જોવાના છે. જાતિએ સરખા છે માટે સરખા જોવો, સ્વભાવ જાતિએ જોવાનો અભ્યાસ કરો. વર્તમાન અવસ્થાના ફેરફારો ગૌણ થઈ જશે. વર્તમાન અવસ્થામાં ફેરફાર છે દરેકને, કોઈને ગુણ પ્રગટ છે, કોઈને અવગુણ પ્રગટ છે, એમાં ઘણા ફેરફારો છે, પણ એ ગૌણ રાખવા જેવી વાત છે, એ મુખ્ય કરવા જેવી વાત નથી. એ જ સ્વરૂપના લક્ષ્યથી સર્વજીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. એટલે કોઈના પ્રત્યે રાગ દ્વેષ કરવાનું કારણ દેખાતો નથી. કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ કરવાનું કારણ દેખાતો નથી. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે, અને બધા જ પરદ્રવ્યથી વૃત્તિ ઉઠાડીને, વ્યાવૃત કરીને એટલે ઉઠાડીને વૃત્તિને ત્યાંથી સંકેલી લઈને, ખેંચી લઈને. કેમ કે કોઈ પણ પરદ્રવ્યથી મને લાભ નુકસાન નથી, તો એ પરદ્રવ્ય પ્રત્યે વૃત્તિ મૂકવાનું કારણ શું? કાં તો રાગ હોય ને કાં તો દ્વેષ હોય, અને એની પાછળ અભિપ્રાય હોય લાભ અથવા નુકસાનનો. જો લાભે નથી અને નુકસાને નથી, તો રાગે નથી ને દ્વેષે નથી, કોઈના પ્રત્યે વૃત્તિ લઈ જવાનું કોઈ કારણ રહેતું નથી. સર્વ પરદ્રવ્યથી વ્યક્તિ વ્યાવૃત કરીને આત્મા અક્લેશ એટલે ક્લેશ વિનાની શાંત સમાધિને પામે છે. સમાધિ દશા એટલે વિતરાગ દશા, સ્વરૂપમાં સ્થિત વિતરાગ દશાને પામે છે. પરદ્રવ્યમાંથી વૃત્તિ છૂટી જાય છે, સ્વદ્રવ્યમાં વૃત્તિ સ્થિર થાય છે. વિતરાગ ભાવે સ્થિર થઈને પોતે શાંત દશાને પામે છે, અમૃત જેવી શાંતિનો અનુભવ કરે છે. ઉદય છે એ કર્મ પ્રસંગ છે, એટલે ઉદય કર્મ નો છે. કર્મના પરમાણુમાં પ્રકૃતિનો વિપાક આવ્યો, એક તો પ્રકૃતિ ભાવ વ્યક્ત થયો, ઉદય થયો, એને કર્મોદય કહેવામાં આવે છે. કર્મનો ઉદય કર્મમાં, કર્મનો ઉદય કોઈ આત્મામાં આવતો નથી. પણ જીવ પોતાના સ્વરૂપને ભૂલ્યો છે, પોતાના સ્વરૂપમાં પોતાપણું કરતો નથી, તેથી કર્મના ઉદયમાં પોતાપણું કરે છે. આ મારો ઉદય છે, મારે બહુ સારો ઉદય છે અથવા મારે બહુ ખરાબ ઉદય છે, એટલે રાગી દ્વેષી થાય છે અને બંને વખતે દુઃખી થાય છે. દુઃખ થવાનું મૂળ કારણ આ છે, કર્મના ઉદયને પોતાનો જાણવું. આ જગતમાં બુદ્ધિમાનના બુદ્ધિમાન માણસોને દુઃખના કારણે ખબર નથી ને સુખના કારણે ખબર નથી. ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગને દુઃખનું કારણ માને છે બધા, ગમે તે દેશના માણસ હોય. ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગ એને દુઃખનું કારણ માને છે, ઇષ્ટ સંયોગ અને અનિષ્ટ વિયોગ એને સુખનું કારણ માને છે. એટલે આખું જગત ભ્રાંતિમાં ચાલે છે. જગતમાં બુદ્ધિશાળી માણસો નથી એવું નથી, હાયર ઇન્ટેલિજન્ટ પર્સન્સ ઘણા બુદ્ધિશાળી માણસો છે, પણ એ બુદ્ધિ વિપરીત કામ કરે છે. બુદ્ધિ હોવી એક વાત છે અને બુદ્ધિની વિપરીતતા કે અવિપરીતતા હોવી એક બીજી વાત છે. માટે બુદ્ધિને માર્ક ન અપાય, ઉલટી ચાલતી હોય વિપરીત ચાલતી હોય તો એને માઇનસ માર્ક પણ દેવા જોઈએ, અને સીધી ચાલતી હોય તો એને પ્લસ માર્ક દેવા જોઈએ. એમ વાત છે, આખા જગતમાં સુખ દુઃખના કારણોના વિષયમાં લોકોની બુદ્ધિ વિપરીત છે. જીનેશ્વર દેવના ઉપદેશમાં મૂળ વાત એ છે કે કોઈ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ નથી, માટે તને સુખ દુઃખનું કારણ કોઈ પદાર્થ નથી. કયા પદાર્થમાંથી સુખ આવે છે? આ ઘડિયાળમાં ત્રણ ચાર રંગ છે, આ લાલ છે, સોનેરી છે, કાળો છે અને સફેદ છે. કયા રંગમાંથી સુખ આવે એ મને કહેજો. લાલ રંગમાંથી સુખ આવે, કાળા રંગમાંથી દુઃખ આવે, સફેદ રંગમાંથી સુખ આવે, સોનેરી રંગમાંથી સુખ આવે, કયા રંગમાંથી સુખ આવે? હે, કયા રંગમાંથી સુખ આવે એ કહો. એકદમ મટીરિયાલિઝમની દ્રષ્ટિએ આ વાત છે કે સોનેરી રંગ સારો છે વિચારમાં, પણ એમાં સુખ છે? આ લોકો ભલે સારો કહે ને, એમાં સુખ છે કે નહીં? દ્રવ્ય ગુણે કે પર્યાય, પદાર્થનું સ્વરૂપ તો દ્રવ્ય ગુણ પર્યાય સિવાય બીજું તો છે નહીં. પદાર્થ, પદાર્થની ગુણો, પદાર્થની અવસ્થા, આના દ્રવ ગુણ પર્યાયમાં કઈ જગ્યાએ સુખ છે? આ પરમાણુ અત્યારે જે સોનેરી દેખાય છે, કાળા નહીં દેખાય કોઈ સમયે, રંગ નહીં પલટે, અનાદિ અનંત પીળા રહેવાના છે. એમ કહેવાય છે કે સોનું રંગ બદલતું નથી, પણ સોનાને પણ ભસ્મ કરી શકાય છે ને, એ લોકો ખાય છે ને એની વિષ્ઠા થાય છે. શું પછી સપ્ત ધાતુમાંથી ગમે તે થાય છે, એટલે સોનું રંગ બદલતું નથી એ સ્થૂળ વાત છે. દરેક પરમાણુ પલટે છે અને એના રૂપ રસ ગુણ, રૂપ રસ ગંધ સ્પર્શ વગેરે જે એની અવસ્થાઓ છે એમાં પલટો થયા કરતો હોય છે. એ બધામાં કોઈ સુખ નામનો ગુણ નથી, સુખ નામની અવસ્થા નથી, અને પદાર્થમાં સુખ દુઃખ જેવું કાંઈ છે નહીં. આ જે પરમાણુ છે એમાં ક્યાંય સુખ દુઃખ જેવું એને નથી અને બીજા કોઈને નથી, નથી એને નથી બીજા કોઈને, અને તેથી અહીંયા સુખ નહીં હોવાથી એમાંથી સુખ આવે એ વાત અસ્થાને છે. જ્યાં સુખ નથી ત્યાંથી સુખ આવે એ વાત તો અસ્થાને છે. આવી પરિસ્થિતિ છે, ચોખ્ખે ચોખ્ખી પરિસ્થિતિ તો આવી છે. જીવ કલ્પના કરે છે કે મને આનાથી સુખ છે, અને સુખ નહીં હોવાથી જે તે કલ્પિત સુખ વાળા સુખાભાસ વાળા પદાર્થોની પ્રાપ્તિ થયા પછી કોઈ જીવને તૃપ્તિ નથી થતી. તૃપ્તિ થયો એક જીવ બતાવી દો સંસારમાં, દેવલોકનો દેવ હોય તો બતાવી દો, અને કોઈ રાજા મહારાજા કિંગ લોર્ડ એમ્પરર કોઈ બી બતાવી દો, એવું નથી. એને તૃપ્તિ થઈ હોય એવું જોવામાં આવતું નથી. કેમ? કે ત્યાંથી સુખ મળતું જ નથી તો તૃપ્તિ થાય કેવી રીતે? મળે તો તૃપ્તિ થાય ને. પાણી પીવાથી તરસ છીપાય, પણ પાણી ન મળે તો તરસ કેવી રીતે છીપાય? એના જેવી વાત છે. રાજમલજીએ કળષ્ટિકામાં સમયસારના પહેલા કળશમાં એ વાત લખી છે કે છ દ્રવ્યો જે જગતમાં છે એમાં પોતાના સિવાય તમામ સંસારી જીવો અને બીજા પાંચ જળ પદાર્થો એમાં સુખી નથી અને જ્ઞાની નથી. અને તેને જાણવા જતા જાણવા વાળાને સુખ ને જ્ઞાન નથી. કેમ કે બહિર્મુખ ભાવે જાણે છે, વૃત્તિ એના ઉપર જાય એમાં સુખ નથી ને એમાં જ્ઞાન નથી. જા કેમ કે આકુલતા લઈને એ વૃત્તિ જાય છે એના ઉપર, એમાં સુખે નથી ને જ્ઞાન નથી. ઉલટા અભિપ્રાયોને બદલીને સુલટા અભિપ્રાયો કરવા પૂરતી છે. કેમ કે એ પાયાની વાત છે, જ્યાં સુધી પાયાની વાતમાં ફેરફાર ન થાય ત્યાં સુધી બાકીના ફેરફારો બધા જ નકામા ફેરફારો સાબિત થશે, નિષ્ફળ ફેરફારો સાબિત થશે. અને એ પાયાના ફેરફારો અભિપ્રાયના કર્યા વિના કોઈ શાસ્ત્રમાં છે તો એનું જ્ઞાન નિષ્ફળ જાય છે, કેમ કે અભિપ્રાયને બદલ્યા નથી. કોઈ તપ ત્યાગ કરે છે તો એ નિષ્ફળ જાય છે, કેમ કે અભિપ્રાયો ફેરફાર કર્યા નથી. અભિપ્રાય જ્ઞાન ની પર્યાય છે. બે મુખ્ય ગુણ છે, શ્રદ્ધા અને જ્ઞાન, અને શ્રદ્ધા સાથે સંબંધ છે. જેવો અભિપ્રાય હશે એવી શ્રદ્ધા થશે, જેવો અભિપ્રાય થશે એવી શ્રદ્ધા થશે. એટલે સમજણ કરીને અભિપ્રાય બદલ સત્સંગમાં તો સત્સંગ સફળ થયો, તો તારી શ્રદ્ધા પણ સાચી થઈ જશે. શ્રદ્ધા જ્ઞાન સાચા થશે તો આચરણ ઓટોમેટિક આવશે. શ્રદ્ધા જ્ઞાન વિપરીત હશે એનું આચરણ કોઈ દિવસ સુધરવાનું નથી. આમ દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ છે. હવે સત્પુરુષોને નમસ્કાર કરે છે બે વચનોમાં, બે નીતિમાં. પરમ સુખ સ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને પણ નમસ્કાર. જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર કર્યા છે, અને જિનપદમાં જેનો લક્ષ્ય છે એવા સત્પુરુષને પણ નમસ્કાર કર્યા છે. કેવા છે જિનેશ્વર ભગવાન? કે પરમ સુખ સ્વરૂપ છે. પરમ એટલે છેલ્લી હદનું અનંત સુખ જેમને પ્રગટ્યું છે, પ્રગટ થયું છે. આત્મામાં જેમ જ્ઞાન નામનો ગુણ છે એમ શ્રદ્ધા નામનો ગુણ છે, એવા એવા અનંત ગુણોની શક્તિઓ છે. ગુણ છે એ શક્તિ સ્વરૂપે છે. કેવા સ્વરૂપે છે? શક્તિ સ્વરૂપે છે. પાવર જેને આપણે કહીએ છીએ, એનર્જી, પાવર અથવા એનર્જી જેને કહે છે. એનર્જીમાં તો મોટા ભાગે અવસ્થાની અભિવ્યક્તિ આવી જાય છે. પાવર છે એની અંદર, એમ આત્મામાં સુખ નામનો ગુણ છે. એ સુખ ગુણને જોનાર જે જ્ઞાન છે, એ સુખને જોતા સુખને ઉત્પન્ન કરે છે. કેમ કે સ્વભાવ કદી અધૂરો ન હોય, સ્વભાવ કદી ઓછો ન હોય, અને સ્વભાવને કદી હદ ન હોય. જેમ કે અગ્નિનો તણખો ચિંગારી દેખાય નાનો, કેટલાને બાળે કેવું આખા કલકત્તાને બાળે, બાળે કે ન બાળે, આગ લાગી હોય તો એક તણખામાંથી ક્યાંક આગ લાગી ગઈ, કોઈ પેટ્રોલ પંપ ઉપર કે કોઈ રૂના ગોડાઉનમાં તણખો પડી ગયો, આગ થઈ ગઈ મૂર્તિ ચારે બાજુ સળગવા માંડશે, એની કોઈ લિમિટ રહેવાની નથી. એ તણખામાં એટલી શક્તિ છે, અને એ શક્તિને જોનાર તણખા પ્રત્યે બેદરકારી કરતા નથી. કરે કરે કોઈ ન કરે. જે કાપડની મિલો હોય છે એના જે ઘણા ગોડાઉનો હોય છે ત્યાં બોર્ડ મારેલા હોય છે કે કોઈ પણ જાતની અગ્નિનો તણખો આજુબાજુના 100 મીટર સુધી નહીં હોવો જોઈએ. કેટલો? આજુબાજુના 100 ગોડાઉનની આજુબાજુના 100 મીટર સુધી નો નેકેડ લાઈટ, ક્યાંય પણ તણખો ન પડવો જોઈએ. કેમ કે એની શક્તિની ખબર છે. એમ આત્મામાં સુખ નામની શક્તિ છે. એ શક્તિમાં સુખ કેટલું, કેટલું સુખ, કેટલું સુખ કે જેની હદ નહીં એટલું સુખ. એ સુખની શાંતિ કેટલી કે જેની હદ નહીં એટલી શાંતિ. તો એ બેહદ સુખ શાંતિને જોનાર જ્ઞાન એમાં થંભી જાય છે. આવી રીતે સ્વરૂપ સ્થિરતા આવે છે. જ્ઞાનીને સ્વરૂપ સ્થિરતા આવે છે શેમાંથી? અંદર કેમ ચોંટી જાય છે ઉપયોગ? એ તો બહારના આકર્ષણના વિષયો એટલા બધા વિધવિધ છે કે જેનો પાર નથી. એક ચીજમાં રેન્જ કેટલી, હે? કલરની રેન્જ જુઓ, એરોમેટિક્સમાં સુગંધની રેન્જ જુઓ, સ્વાદમાં કેટલા પ્રકારની વાનગી, કે ભાઈ તાજ હોટલના રસોઈયાને પગાર 10,000 રૂપિયા, ઠીક રસોઈયાને કેમ કે તમે કેવી દેશની વાનગી ખવડાવી દે. એટલી વિધવિધતા છે કે જીવનો ઉપયોગ બાહ્યનું છોડીને અંતરનું પણ થઈ શકતો નથી. સુખ નથી તોય તે
સુખ લેવા જાય છે, સુખ લેવા જાય છે.
સુખ નથી પણ સુખનો ગલત નિશ્ચય છે તેથી, સુખનો ખોટો નિશ્ચય છે તેથી. હવે સાચું સુખ દેખાય તો શું દશા થાય, ઉપયોગ સાથે કે ન થતો? એટલું સુખ ભર્યું છે, એટલું સુખ ભર્યું છે કે એનો ઉપયોગ ઊંડો 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 જેટલો ઊંડો જાય એટલો ઊંડો ઉતરે નહીં, ત્યાં ચોંટી જાય એવું છે, ત્યાં ચોંટી જાય એવું છે. એવા અનંત સુખ ધામને જ્ઞાનીઓ ધ્યાનમાં લે છે. પેલા જ્ઞાનમાં લે છે અને જ્ઞાન આગળ વધીને ધ્યાનમાં પરિવર્તિત થઈ જાય છે. એ જ્ઞાન ધ્યાનમાં પરિવર્તન પામે છે. એનું કારણ આત્મામાં અનંત સુખ છે. કૃપાળુ દેવે સર્વજ્ઞ ભગવંતને નમસ્કાર કરવામાં પહેલો શબ્દ પરમ સુખ સ્વરૂપ લીધો છે. કેવા ભગવાનને હું નમસ્કાર કરું છું? એ તો નમસ્કાર કરે છે. કે જે પરમ સુખ સ્વરૂપ ને સર્વનો સર્વકાળને માટે પાયમાં છે, અનંત સુખ ને સર્વકાળને માટે જે પાયમાં છે. એ બીજી વાત પણ થોડી કરવા જેવી છે. આત્માનો જે સુખ ગુણ છે એ અક્ષય પાત્ર છે, એટલે એમાંથી ગમે તેટલું સુખ ભોગવવામાં આવે ઇન્ટેક્ટ એટલો ને એટલો જોઈએ, કાંઈ એમાંથી એક અંશે અનંતમાં ભાગે પણ કાંઈ ઓછું ન થાય. બોલો, એ કેટલા સુખ ની વાત છે! એ પણ કેટલા સુખ ની વાત છે કે મારું સુખ ઓછું ન થાય. કોઈ
કઈ
નઈ ને, ચિત્ત પરમાત્મા રિયન પરમાત્મા ને કમાવું ધમાવું છે, અરે દેવલોક માં કમાવું ધમાવું નથી, તો આયા બધી પિંજણ છે. કમાવા ધમાવાની પિંજણ તો આયા મનુષ્ય ને છે, ચિંજ ને નથી, નારકે ને નથી, દેવ ને નથી, આયા થોડી પિંજણ છે. ભગવાન ને તો ક્યાં થવાય! એક તો એ સારી વાત છે. બીજી સારી વાત એ છે કે એનો પાવર એટલો બધો છે, જેમ આપણા રિમોટ કંટ્રોલમાં પાવર હોય છે ને, કોર્ડલેસ ટેલિફોન છે, રિમોટ કોર્ડલેસ છે ને, ત્યાં વચ્ચે કઈ આંધો સંબંધ નથી, છતાંય તે એને અમુક એરિયાની અંદર કામ કરે છે, એમ આનો પાવર ઘણો છે સુખનો. એટલે જ્ઞાન છે એ પરસન્મુખતા છોડીને સ્વસન્મુખ થાય છે ત્યાં એ આત્માની અવસ્થામાં સુખ વ્યાપવા માંડે છે. જોતા વેતન ત્યાં એટલો બધો પાવર છે, એને જોવાથી સુખ ઉપજે, સુખ સ્વરૂપને જોવાથી સુખ ઉપજે. બીજું કઈ કરવાની જરૂર નહીં, અંદર થી કાઢવું નહીં, મૂકવું નહીં, કઈ નહીં. કેમ કે ઇન્ટેક એટલા માટે રહેશે કે એમાંથી કઈ લેતા તો નથી જ. આપણે જે સુખ ભોગવીએ છીએ એ સુખ કઈ આપણે લેતા નથી, એમાંથી ખાલી એ સુખ સ્વરૂપ થી જોઈએ છીએ ત્યાં સુખ થાય છે. અને તે પણ ખાલી વર્તમાનમાં જોતા, તે છે એ ત્રિકાળી પાછું જોવાનું, તો વર્તમાન ભૂત ભવિષ્યનો તો વિકલ્પ થાય, વિચાર થાય, કેમ કે તો પરોક્ષ થઈ ગયો કાળ, પ્રત્યક્ષ કાળ તો વર્તમાન જ છે, એટલે એને વર્તમાનમાં જોતા જ વર્તમાનમાં સુખ થઈ જાય. એવું એક સરફેસ ટેન્શન ઊભું થાય છે. શું સરફેસ ટેન્શન એટલે? શું સરફેસ એટલે? ઉપલી સપાટી. ઉપલી સપાટીમાં તાકાત હોય છે, પાણી ઉપર સ્ટીમર એના ઉપર પડે છે, લોઝ ઓફ ફ્લોટેશન છે વિજ્ઞાનનો, એની અંદર સરફેસ ટેન્શનને કારણે આખી સ્ટીમર લોઢાની ઉપર પડે છે, નહીંતર તો એ ખીલી નાખો તો નીચે બેસી જાય. પાવલી ભારની ખીલી નાખો ને તો દરિયાના તળિયે વહી જાય, સપાટી ઉપર ન રહીએ. પણ અડધા ઇંચની જેની પ્લેટ છે, કેટલી લોખંડની પ્લેટ છે, બોડી આખો લોખંડ હોય છે સ્ટીમરનો, તમારે ભાવનગરમાં કપાય છે ને ત્યાં સ્ટીમર ભાંગવાનો મોટો એશિયાનો મોટો યાર્ડ છે, ત્યાં સેંકડો સ્ટીમરો આવે ને ત્યાં ભાંગે છે. એનું બોડી લોઢાનું હોય છે, અડધો ઇંચ જાડું પતરું હોય છે, અને હજારો ટન એનું વજન હોય છે, ઉપર લખેલું હોય છે આટલા ટન વજન, પાણી ઉપર તરે. પાણીમાં એવી તાકાત હોય તો રાખી શકે ને, અને અંદર ક્યારે રાખી શકે? આપણે જે કોઈ માણસને ઝીલવો હોય તો આપણામાં શક્તિ હોય તો ઝીલી શકીએ ને, નહીંતર ક્યાંથી ઉચકી શકીએ? બાલદી ઉચકવી હોય તો પાણીની સરફેસમાં એટલી તાકાત છે. એમ આત્માના શુદ્ધ સ્વરૂપની વર્તમાન સરફેસમાં એટલી તાકાત છે કે એની સામો જોવે તો જ્ઞાન જોવે તો જ્ઞાન ને કેવળ જ્ઞાન ફાટે, અને પરમ સુખ છે એ પ્રગટ થઈ જાય, જા પરમ સુખ પ્રગટ થઈ જાય, એટલી એની વર્તમાન સ્થિતિમાં. તો ત્રિકાળી કેટલું, ત્રિકાળીની ત્રિકાળી શક્તિ કેટલી, ચિરાશી મૂકો વર્તમાન જોતા જોનારની આ હાલત થાય એટલું જેનું સરફેસ ટેન્શન હોય તો મૂળ ચીજની શક્તિ કેટલી અને એની ત્રણેય કાળની શક્તિ કેટલી, એ સરફેસ ટેન્શનને શાસ્ત્રની અંદર આપણા બધા શાસ્ત્રો વૈજ્ઞાનિક પદ્ધતિથી લખાયેલા છે એને કારણ શુદ્ધ પર્યાય કીધી છે. નિયમસારની 15 ગાથામાં એને કારણ શુદ્ધ પર્યાય કીધી છે. એવું આત્માનું સ્વરૂપ છે એવું બધું કહેવા પાછળ ને બતાવવા પાછળ જ્ઞાનીઓનો અભિપ્રાય છે કે તારા સ્વરૂપનો મહિમા તો જુઓ, તારું સ્વરૂપ કેટલું મહિમાવંત છે, તું દિનહીન ક્યાં થઈને ફરે છો અને આટલું સુખ તારામાં ભર્યું છે, હવે તું કોની પાસે સુખની ભીખ માંગે છો? એ કે રોટલાના પરમાણુ પાસે માગે છો, મીઠાઈના પરમાણુ પાસે માગે છો, રંગના પરમાણુ પાસે માગે છો, ગંધના પરમાણુ પાસે, સ્વાદના પરમાણુ, કયા પરમાણુ પાસે ભીખ માગે છો? કે જ્યાં સુખ નથી, જે પરમાણુમાં સુખની ગંધે નથી તેની પાસે તું સુખની અપેક્ષા રાખે છે અને સુખ મળતું નથી એટલે તું દુઃખી થાય છે. હવે તને કે છે કે આ બાજુ જો તારું સ્વરૂપ છે એ બેહદ સુખથી, બેહદ સુખથી ભરેલું છે, અસીમ સુખ છે, એટલું સુખ છે કે જેની કોઈ વાત થઈ શકે એવું નથી, ભાષાની પહોંચ નથી ત્યાં, અનંત સુખધામ છે એટલું કહીને બેસી રહેવું પડે છે, બાકી કયું જાય તેવું નથી, અનુભવી શકાય એવું છે, કહી શકાય એવું નહીં હોવા છતાં નિજ અનુભવ પ્રમાણ છે, એટલે નિજ અનુભવ છે અને માપી શકાય છે. પ્રમાણ ત્યાં શબ્દ એટલા માટે લીધો છે, આત્માને અનુભવ માપી લે છે, અનુભવ જ્ઞાન છે એ આત્માનું માપ કાઢી લે છે, મારો આત્મા કેવડો છે. એટલે જ્ઞાનીને જે સ્વરૂપ મહિમા છે એ સ્વરૂપ મહિમા એને કેવું જ્ઞાન પર્યંત લઈ જાય છે, સ્વરૂપ મહિમા ક્યારે એનો ઓછો થતો નથી અને એ જ્ઞાનીને સ્વરૂપ મહિમા આગળ બીજા કોઈનો મહિમા આવતો નથી, માટે કોઈ ઉપર એની વૃત્તિ પછી રહેતી નથી, ધ્યાન એને લાગી શકે છે. ધ્યાન કોને લાગતું નથી કે જેનું ખેંચાણ બહાર છે એને ધ્યાન લાગતું નથી, આ અંદરનું ખેંચાણ ઊભું થયું સુખને કારણે. સુખનો કારણ પરિણામને ખેંચવાનું સુખનું કારણ બને છે, પરિણામને અંદર ખેંચવાનું કારણ સુખ જ છે, બીજું કાંઈ નથી, અને ક્યાંય પણ પરિણામ ખેંચાવાનું કારણ સુખ સંબંધીનો નિશ્ચય છે કે મને આયા સુખ છે, બીજું કાંઈ નથી. પછી એને પરદ્રવ્ય તરફના ખેંચાણને આસક્તિ કહે છે અને સ્વદ્રવ્ય તરફના ખેંચાણને ભક્તિ કહે છે, સ્વરૂપ ભક્તિ કહે છે. એક ભક્તિ છે ને એક આસક્તિ છે, બીજું કાંઈ નથી, ખેંચાણ એમાં સુખને લઈને છે. પરમ સુખ સ્વરૂપ છે એવી દશાને જે સર્વકાળને માટે પામ્યા, પરમોત્કૃષ્ટ શાંત, પરમ અને ઉત્કૃષ્ટ બે શબ્દ લીધા, છેલ્લી હદની શાંતિ, પાર વિનાની અમૃત જેવી શાંતિ, કેવી શાંતિ, અમૃતમયી શાંતિ, એવી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની જે સમાધિ છે એટલે સ્વરૂપની લીનતા છે, એમાંથી જે બહાર નીકળતા નથી, સર્વકાળને પામ્યા ને સર્વકાળને પામ્યા કેમ કે બહાર નીકળતા નથી, નહીતર ત્યાં એક બીજું કારણ છે. આપણે એમ કહીએ છીએ દર્શન કરીએ જોયાનું ઝેર છે, અથવા ખબર પડી એટલે રાગ દ્વેષ થયો, ન ખબર પડી હોત તો રાગદ્વેષ ન થાય, તો જ્ઞાન રાગદ્વેષનું કારણ નથી પણ પોતાનો ઊંધો અભિપ્રાય રાગદ્વેષનું કારણ છે. જો જ્ઞાન રાગદ્વેષનું કારણ હોય તો કેવળ જ્ઞાનમાં લોકાલોક એક સાથે જણાય છે, ત્રણેય કાળની અવસ્થાઓ સાથે, અને સૌથી વધારે રાગદ્વેષ થાય. જગતના સર્વ પદાર્થો ત્રણેય કાળની સર્વ અવસ્થાઓ સહિત જણાવવા છતાં પણ વિતરાગ પરમાત્માનો કેવળ જ્ઞાન ઉપયોગ એક અંશે પણ અને એક સમય માટે પણ બહાર નીકળતો નથી. એનું કારણ શું? એમ થવાનું કારણ શું? એમ થવાનું કારણ આત્મા પરમ સુખ સ્વરૂપ અને પરમોત્કૃષ્ટ શાંત સ્વરૂપ છે. કેવું છે સ્વરૂપ? એવું છે માટે, અને એવી સુખ શાંતિ આત્માને છોડીને બીજે ક્યાંય છે નહીં. માટે સ્વાભાવિક છે, સુખ હોય ત્યાં ઉપયોગ ખેંચાય ને રહેવાનો રહેવાનો ને રહેવાનો છે. એવા ભગવંતને નમસ્કાર છે. એવા નિજ પદમાં નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે જ્ઞાનીનો, સત્પુરુષનો. નિરંતર એ સૌ નિજ પદનું લક્ષ્ય રહે છે. લક્ષ્ય છે એ બદલાય નહીં, લક્ષ્ય છે એ કદી બદલાય નહીં. વેપારીને પૈસા કમાવાનું લક્ષ્ય છે એ ક્યારે બદલાય છે? કયો બદલાય? માલ ખરીદીને પેમેન્ટ આપે ત્યારે પૈસા આપી દે તો એમાં બદલાય કે ન બદલાય? પૈસા લેતી વખતે તો ન બદલાય, માલ વેચો હોય ત્યારે પૈસા લેતી વખતે ન બદલાય, પણ દેતી વખતે તો કે દેતી વખતે લક્ષ્ય ન બદલાય. બે માં લક્ષ્ય કોમન ફેક્ટર છે. કેમ કે લક્ષ્યનો પ્રવાહ છે એ હંમેશા એમને નજરે છે, એ જ્ઞાનનો પ્રવાહ છે. એમ આવા સર્વોત્કૃષ્ટ શાંત સ્વરૂપમાં નિજ પદમાં નિરંતર આતરો પીડા વિના નિરંતર લક્ષ્યરૂપ જેનો પ્રવાહ છે એવા સત્પુરુષોને પણ અહીંયા નમસ્કાર કર્યા છે. ભગવાનને પણ નમસ્કાર કર્યા છે, અને જે ભગવાન થવાના છે એવા સત્પુરુષોને પણ નમસ્કાર કર્યા છે. સત્પુરુષો છે એ ભાવિ ભગવાન છે, એટલે એને પણ નમસ્કાર કર્યા છે. એટલો નમસ્કાર કર્યા પછી હવે છેલ્લા પરિગ્રાફમાં કૃપાળુદેવ નિજ સ્વરૂપની આત્મભાવના ભાવે છે. એ વિષય બહુ રોચક અને રસિક વિષય છે. હાલમાં એક કલાકમાં સાથે આપણે આત્મભાવના ઉપર કરીશું. પરમ દિવસના સ્વાધ્યાય દરમિયાન આત્માના જ્ઞાન ગુણને બે પ્રકારે વિવેચન છે. પાંચ ઇન્દ્રિયો તથા મનના માધ્યમ દ્વારા પર પદાર્થોનું જ્ઞાન કરાવતું બહિર્મુખ જ્ઞાન અથવા જ્ઞાન વિશેષ. ઉપયોગને અંતર્મુખ કરી સ્વરૂપ પ્રાપ્તિ કરાવતું જ્ઞાન સામાન્ય. જ્ઞાન સામાન્ય નથી, એ પણ જ્ઞાન વિશેષ જ છે. અંતર્મુખ થાય છે એ પણ જ્ઞાન વિશેષ છે, બહિર્મુખ થાય છે એ પણ જ્ઞાન વિશેષ છે. પણ જ્ઞાન વિશેષના બે, જ્ઞાનની પર્યાયના બે અંગ છે, એક સામાન્ય અને એક વિશેષ. એટલે કે જ્યાં જે અરીસાની અવસ્થામાં મુખાકૃતિ દેખાય છે તે અરીસાની પર્યાયમાં ખરેખર કોઈ આકૃતિ નહોતી એટલે મુખાકૃતિ દેખાય છે. એક સામાન્ય અંગ છે, એક પર્યાયનો એક વિશેષ અંગ છે. વિશેષણ હંમેશા બદલાય છે, સામાન્ય અંગ છે તો તેવું ને તેવું રહે છે એક સરખો. એટલે બહિર્મુખ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે વિશેષ અંગમાં એની આકૃતિઓ આવે છે બાહ્ય પદાર્થોની, સામાન્ય અંગમાં તો આકૃતિ થવાનો સવાલ નથી, એ તો એમને રહે છે. સ્ફટિકના દ્રષ્ટાંતે વધારે સ્પષ્ટ થશે કે સ્ફટિક પારદર્શક છે. પાછળ જેવો જેવા રંગનો પદાર્થ રાખીએ તે બી જાણી સ્ફટિકમાં પડે. જાણી પડે ત્યારે પારદર્શકતાનો નાશ નથી થતો, થાય છે? પારદર્શકતા ન હોય તો જાણી પડે નહીં. માટે જાણી પણ પારદર્શકતાને બતાવે છે. એમ જ્ઞાનમાં જ્ઞેયની આકૃતિ પણ જ્ઞાનની જ્ઞાનના સામાન્યનો, જ્ઞાન સામાન્યનો બોધ કરાવે છે. કોનો બોધ કરાવે છે? જ્ઞાન સામાન્યનો બોધ કરાવે છે. એ જ જ્ઞાન વિશેષ જે બહિર્મુખ થાય છે, એ જ્ઞાન વિશેષ અંતર્મુખ થાય છે ત્યારે જેવું પોતાનું સામાન્ય ત્રિકાળી સ્વરૂપ છે એને અવલંબે છે, અને એ અવલંબવા માટેની ચેનલ છે એ જ્ઞાન સામાન્ય છે. એટલે જ્ઞાન સામાન્યને અવલોકે છે, ત્યાંથી પોતાનું સ્વરૂપ એને આવિર્ભૂત થાય છે, કેમ કે ત્યાં વેદન છે, જ્ઞાન વેદન છે, અને એ વેદનથી એ સ્વરૂપ પર અવલંબન જાય છે. એ પ્રકારે અંતર્મુખ થવાની વિધિ છે. હવે જ્ઞાનનું બહિર્મુખ પરિણમન જેમ સહજ રીતે થાય છે તેમ પ્રમાણે તેનું અંતર્મુખ પરિણમન પણ સહજ રીતે જ થવું જોઈએ ને, જ્યાં સહજ રીતે જ થવું જોઈએ, કારણ કે બંને જ્ઞાન ક્રિયા છે. પણ એવું કેમ થતું નથી, બંને સાયન્ટિફિક છે. જે બહિર્મુખ સહજ થાય છે એ સુખના નિશ્ચયને લઈને થાય છે. તમારો જ્યાં સુખનો નિશ્ચય થયો ત્યાં તમારું જ્ઞાન ખેંચાઈને ગયું કે ન ગયું કે વગર વિચારે, વગર વિચારે નહીં, તમારી ઈચ્છા વિરુદ્ધ જાય. તમે એમ નક્કી કરો મારે આની સામે નથી જવું, ઉપયોગ ત્યાં ચાલ્યો જાય, નજર ત્યાં ચાલી જાય, એનું કારણ છે કે તમને આકર્ષણ છે ત્યાં જવાનું, તો સહજ જ બહિર્મુખ થવાનું. એવી જ રીતે અંદરમાં જે સુખ ભર્યું છે એ સુખનો નિશ્ચય થાય સ્વરૂપની ઓળખાણ વખતે, સ્વરૂપના લક્ષ થાય એ વખતે, ત્યારે અંદરનું ખેંચાણ ચાલુ થવાનું. એવું ખેંચાણ ચાલુ થવાનું કે ઉદયમાં તમારો ઉપયોગ જશે તો છટકે છટકે ને અંદર આવશે, છટકે છટકે ને અંદર આવશે. એ અંદર ઓળખાણ કરેલી એમ કે છે, એ ઓળખાણ ને બીજ જ્ઞાન કે છે, એ ઓળખાણ ને અંતર્મુખ તરફ વાળવામાં પ્રયાસ ને યથાર્થ આત્મપુરુષાર્થ